પઠાવા
ભગવાનના ચરણોમાં જેને દ્રઢ પ્રેમ કરી લીધો છે એવા વાલીએ અને વાલીને ભગવાને પરિપૂર્ણ કર્યો. જો ભગવાને વાલીને આ રીતે સદગતિ આપી અને નિજધામ પઠાવ પોતાના ધામમાં મોકલ્યો વાલીને, બે ભાઈઓ વચ્ચે સેક પણ વેરો માત્રો કર્યો નથી. સુગ્રીવ અને વાલીને પછી બંનેને ભગવાને પોતાના સરખા જ સેવકો ગણ્યા છે. વાલી શરણે આવ્યો છે પહેલો, સુગ્રીવ પહેલો શરણે આવ્યો છે એટલે એને પહેલું શરણ આપ્યું, ને પછી સમજણ આવ્યા પછી વાલી પણ ભગવાનને શરણે આવ્યા છે. એટલે એકને નિજધામ આપ્યું અને એકને નિજ સેવા આપી, બંનેની સાથે આમ જેને સંતુલન જાળવી રાખ્યું છે, ન્યાય ટકાવી રાખ્યો છે કે હું તમારો ભક્ત છું. મેં વૈરી સુગ્રીવ પિયારા, પ્રભુ આપ તો સમદર્શી છો, હું તમારો દુશ્મન. અને સુગ્રીવ વાલો લાગ્યો, હું દવલો એ વાલો. પણ ભગવાને વાલીના એ ઉપાલનને ટાળી પૂછી નાખ્યું. એ ઉપાલન જે આપ્યું હતું ભગવાન સમજતા હતા કે આ ઉપાલન મને આપ્યું જ છે. મેં વેરી સુગ્રીવ પિયારા, કારણ કવન જવાબ માંગ્યો છે ભગવાન પાસે, જવાબ આપો કેમ મને માર્યો. એટલે કારણ માંગ્યું ત્યાં ભગવાનને આ પ્રમાણે પછીથી વહેંચવું પડ્યું સરખા ભાગે, નિજ ધામ પઢાવવા વાલી અને સુગ્રીવને નિજ સેવામાં રાખી લીધા છે. કોઈને છે જે આવતું આટલું ઓછું નથી આવ્યું, કોઈ બેવને સરખું આપ વહેંચી આપ્યું. આ બાજુ બધાને ખબર પડી પ્રજાજનોને કિસ્કિંદાના, અરે કે આપણો રાજા માર્યા ગયા માર્યા ગયા માર્યા. નગર માંથી લોકો પણ દોડી આવ્યા બધા, અને એની અંદર પરિવાર આખો આવ્યો. વાલીની પત્ની તારા પણ આવી. સ્વાભાવિક છે, જીવનનો આધાર હોય, જીવનનો સથવારો હોય, અને સથવારો જ્યારે તૂટે ત્યારે પુરુષ હોય કે સ્ત્રી હોય એની વેદના ને એનો આઘાત બહુ અસહ્ય હોય છે, બહુ અસહ્ય. અને એમાંય 85-90 પછીની ઉંમરમાં જ્યારે એક જાય ત્યારે બીજું 6-12 મહિનાની અંદર જ એ આઘાત સહન નથી થઈ શકતો. એટલા માટે ગમે તેમ પુરુષ હોય કે સ્ત્રી હોય, અહીંયા તારાને પણ ખૂબ આઘાત લાગ્યો. ત્યાં પોતાનો આધાર હતો, પોતાનો એક સથવારો હતો અને એ જૂઠવાઈ ગયો. એટલે તારા અનેક પ્રકારે ખૂબ વિલાપ કરતી કરતી પત્ની છે ને એ ભગવાનની પાસે આવી. કોઈ શરીરનું ભાન નથી, વાળ વિખરાઈ ગયેલા પડ્યા છે અને હાય 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 રુદન કરતી ત્યાં ગાડી વાલીનું જ્યાં શરીર છે ત્યાં આવીને આવી પહોંચી છે. ભગવાને જોયું કે વાલીને તો સદગતિ આપી દીધી, એ શરણે પણ પોતાનો પણ થઈ ગયો પ્રપન્ન જેને કહેવાય, અને રાજી ખુશીથી સ્વધામ માંગી લીધું છે. કહ્યું તને જીવતદાન આપું. જીવતદાન એટલે કંઈક રોગ થયો હોય, ઘા વાગ્યો હોય અને એની ઉપર સારવાર કોણ કરી શકે, વૈદ્ય કે ડાક્ટર હોય તે જ. તો ભગવાને પણ કહ્યું બોલ સારવાર કરિયાલું, ટ્રીટમેન્ટ કરવી છે તો હમણાં ફરી પાછો તને સાજો કરીશ. પણ વાલીએ પોતાની ઈચ્છા પ્રમાણે ના પાડી દીધી. એટલે પ્રસન્ન ચિત્તે શરણાગત બનીને વાલી તો સ્વધામ જતા રહ્યા છે, પણ તારાને દુઃખ વ્યાકુળતા સ્વાભાવિક છે. તો તારાને પણ ભગવાને વ્યાકુળ જોઈને કે આને શા માટે દુઃખી રાખવું, જો વાલીને સદગતિ આપી છે, પોતાનું નિજધામ આપી દીધું છે તો આ તો એની પત્ની છે, એને દુઃખી મારે કેવી રીતે કરાય. તો ભગવાન કહે છે કે જેની જેના પતિને સદગતિ આપીને શરણે આવ્યો એની પત્નીને મારે દુઃખી કેવી રીતે, હું કેવી રીતે જોઈ શકું.
જ્ઞાન હરિલિંગની માયા,
પ્રભુએ એને ત્યાં બેસાડી બધાની વચ્ચે જ્ઞાન આપ્યું. આ જે લૌકિક માયા છે, અધ્યાસ દેહાશક્તિ છે, વ્યવહારની લૌકિક જે આસક્તિઓ છે, એ બધી જ ભગવાને જ્ઞાન આપીને છોડાવી નાખી. અરે કહ્યું કે જો તારા આ દુનિયા તો માયાવી છે, પાંચ ભૌતિક છે, પૃથ્વી જળ તેજ અને આકાશ એ પાંચ તત્વોનું બનેલું છે, અને એ પાંચ તત્વો જે છે એ પાંચમાં ભળી જાય છે અને ચેતના ચેતનામાં ભળી જાય છે, આમાં કશું જ આવવા જવા પણ રહેતું નથી. જ્યારે કોઈ શરીર બને એમાં ચેતના આવે તો શરીર બનતા પહેલા એમાં પાંચ ભૌતિકતા આવે છે અને પાછા એની અંદર પાંચ ભૌતિકતામાં છૂટા પડી જાય છે. કોઈ પણ માટીનો કણ એવો હશે, કોઈ શરીર બન્યા વગર નહીં રહ્યું હોય. કોઈ પણ પાણીનો બિંદુ એવો હશે, કોઈ શરીરમાં નહીં ગયા વગર રહ્યું હોય. હવાનો કોઈ ભાગ એવો હશે કે પશુ પક્ષી માણસ વનસ્પતિ એના એના શ્વાસમાં ગયો નહીં હોય, પાછો નહીં આવ્યો. તો પાંચ ભૌતિકતા, પાંચ ભૌતિકતામાં ભળી ગઈ પંચભૂતોમાં તું કોના માટે રડું છું કે છે? જે પાંચ ભૌતિક શરીર છે તો તારી આગળ પડ્યું છે, રડું છું કોના માટે? ક્ષિતિ જલ પાવક ગગન સમીરા, આ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પાંચ તત્વથી આ શરીર બન્યું છે. પાંચ થી બીજી કોઈ પણ વસ્તુ છે નહીં. અને છઠ્ઠો વાત, ગંદકી ને દુર્ગંધ તારે જોવો જોઈ લે કે છે. ભાગવત તો ત્યાં સુધી કે છે, વેદ વ્યાસજી, દેહે સ્થિમાં સુરધીરે મતિં તજસ્વ, આ શરીર ની અંદર તો હાડકા માંસ ચામડા અને મળમૂત્ર ભરેલા છે. અધમ શરીરા પંચ રચિત યહ અધમ, આ તો અધમ છે. જો આત્મા નીકળી ગયા પછી પડી રહ્યું તો ગંધાવાનું બહુ હાચ્યું હોય, બહુ હાચ્યું હોય, સાફ સૂફ કરીને ઉપર લપેડા કરી કરી, પણ જો બે દાડા વધારે રહી ગયું તો પછી પીડા પડવા મળે, પછી એને શું કરવા? એટલા માટે ગમે એટલું હાચ્યું હશે તો પણ આ પંચ ભૌતિક શરીર એ અધમ છે, ક્ષણભંગુર છે, નાશવંત છે. જેના માટે તું રડી રહી છું, એ શરીર તો તારી પાસે પડ્યું છે, લે અને તારે જે કરવું એ કર, સાચો ને? તારો સંબંધ શરીર, દાંપત્ય જીવનનો પતિ પત્નીનો સંબંધ તો શરીર સાથેનો છે, તો શરીર તારી પાસે પડ્યું, જેનાથી જેના માટે તું રડું છું. પ્રગટ હશો તન તબ આગે, આ સુતેલું પડી છે તારી પાસે, લે બાપ જે કરવું હોય તે કર, લઈ જાય તારે ઘેર. અને જો વાલીના ચેતન તત્વને તું રડતી હોવ તો એ તો જીવ તો અનંત છે, નાશવંત છે. જીવ અનિત્ય, એ ક્યારે મરતો નથી. શેને માટે રડું છું? શા માટે રડું છું? જેના માટે રડું છું તારી સામે પડ્યું છે. જેને તું ચાહતી હતી આત્માને, એના જીવનને, એ તો અમર છે, એ ક્યારેય મરતો નથી, તો રડવાનું કોના માટે છે? આત્મા અમર છે, શરીર ક્ષણભંગુર છે, તારી પાસે પડ્યું, આજે નહીં તો કાલે. જાતસ્ય હિ દ્રોણ મૃત્યુ, જે જન્મ્યો છે મરે મરવાનો નિશ્ચિત છે. અને આજે જેમ ઉગેલો સૂર્ય સાંજે આથમવાનો છે, અને સાંજે આથમેલો સૂર્ય સવારે ફરી પાછો ઉગવાનો છે, એટલું જ નિશ્ચિત. જન્મ્યા પછીથી મરવાનું અને મર્યા પછીથી જન્મવાનું. અને એટલા માટે હું કોના માટે શોક કરું છું? ભગવાને પોતાના શ્રીમુખથી જ્ઞાન આપ્યું છે, એટલે તારાને તરત જ સભાન થઈ ગઈ, અજ્ઞાન જતું રહ્યું. સાચી વાત છે, ભગવાન પરમ બ્રહ્મ પરમાત્મા જે દેહધારી થઈને આવ્યા છે એ પોતે આ વાત કરી રહ્યા છે. પરમ ચેતનાનું પરમ તત્વ મારી સાથે આ જ્ઞાન અને ઉપદેશની વાત કરેલી છે, એટલે તારાને તરત સમજણ વાસ્તવિકતા સમજાઈ ગઈ. અને ભગવાનની પાસેથી પરમ પ્રસન્નતા. એમ સુગ્રીવને તો પ્રસન્નતા મળી ગઈ છે, ભગવાન મળ્યા છે, વાલીને નિજધામ આપીને પણ પ્રસન્નતા આપી દીધી. હવે તારાને દુખી રહેવા દેવાય ખરી? તારાને સરસ મજાનું જ્ઞાન આપ્યું, અજ્ઞાન દૂર કરી નાખ્યું, અને સબરીને જેમ નવદા ભક્તિ આપી, સદગતિ આપી, એમ સ્વધામ આપ્યું, એમ તારાને પણ પરમ ભક્તિ આપી. લે, આનાથી તું તારા જીવનનો આધાર બનાવી લેજે, હું તારી સાથે છું. ભગવાન શિવજી આ જ્ઞાન ઉમાને તારાને જે આપતા ભગવાન શ્રીમુખેથી આપે છે, એટલે ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થયા, ખૂબ રાગી થયા. શિવરાત્રી નો દિવસ છે, ઉમા બહુ મજામાં, બહુ આનંદમાં આવે એટલે પત્નીને નામથી બોલાવી દે ને, એટલે ભગવાન શિવ પણ આનંદમાં આવી ગયા. કે જો કે છે, ઉમા સાક્ષાત ભગવાન પરબ્રહ્મ છે, એમણે પોતાના શ્રી મુખેથી તારાને આ જ્ઞાન આપ્યું, તું પણ યાદ રાખજે. ઉમા તારો જેવો શતકી નાહી. જો જેમ ઢીંગલાને, ઢીંગલીઓ રમકડાને પેલો ઉપર રહેલો જાદુગર એને રમાડ્યા કરે, મદારી રમાડ્યા કરે, જેમ સાપને, ઉમા દારો એવો છે કે લાકડાની કઠપુતલીઓને જેમ એનો નચાવડાવો નચાવ્યા કરે, આંગળીઓ એક જ જણની આમ આલતી હોય, પણ એક એક પુતળી છે તે બીજાને તલવાર મારે અને એનું ગળું કપાઈ જાય, પેલી મરી જાય, પણ એને ફેરવનારો, મારનારોને મારનારો એક જ છે. એટલે આ બધું જગત એ નાટક છે અને આપણે બધા એના પાત્રો છીએ. શેક્સપિયરે બહુ સરસ વાત કરેલી છે, આ જગત આખું નાટક છે અને આપણે બધા એના પાત્રો છીએ. યર ઓલ એક્ટર એન્ડ એક્ટ્રેસીસ. આખી દુનિયા આ છે, એટલે ભગવાનને કહ્યું જોઈ લે, આ છે, આ નાટક ભજવનારો પણ ભગવાન સ્વયં છે. પણ ભગવાન આવ્યા છે એ રડે છે. કેમ કે નાટકનો માલિક પણ જ્યારે કોઈ પાત્ર લઈને મંચ ઉપર આવે ને, ત્યારે એનો નોકર હોય ને એની આગળ એને ભીખ માંગવી પડે, આપતો હોય પગાર, પણ જયારે પાત્ર ભજવવાનું હોય ત્યારે ન્યાય આપવો પડે પાત્ર, એટલે એને પણ ભીખ. તે વખત એમ ન ચાલો, હું માલિક છું, અમારો નોકર છે, પછી ભીખ માંગું. ભગવાન સ્વયં વાલી સુગ્રીવને કહે છે, તારે આપવું પડશે, આ તારે સોજાલવા પડશે. આનું નામ નાટક છે. એટલે ભગવાન પોતે પણ એ નાટકની અંદર છે, નાચવાની અંદર, નચાવવાની અંદર. એટલે કહ્યું, ઉમા દારૂ શિતકી નાયુમાં, જો જો કે છે, આખું જગત, આખું સૃષ્ટિ ભગવાનના નચાવ્યાથી નાચી રહી છે. કોઈ કોઈને કશું જ કરતું નહીં, જે કંઈ કરવા કરાવવા વાળો છે એ ભગવાન પરમ છે. આપણે કહ્યું બધું મહારાજ જ કરે છે, કરાવે છે, આપણે બધા તો નિમિત્ત છે, કાલે આજે છે કાલે નથી. જે કરતા ધરતા હરતા છે ભગવાન, મહારાજ સ્વયં છે, આપણે તો એના સેવક છીએ, ઢીંગલા છીએ. જેમ નાનું બાળક ઢીંગલા રમ્યા કરે, રમાડ્યા કરે, એમ ભગવાન પણ એકોહમ બહુશ્યામ પ્રજાએ ઇતિ અકલ્પયા, એમ જેમ ઉપનિષદ અને વેદની અંદર કહ્યું છું, એકમાંથી અનેક થવું, આ બધાની જોડે રમો. ભગવાન બધાને રમાડવા માટે, ખુદ રાજી રહેવા માટે આ બધાને, પણ મરે તારે ભગવાન જોવે છે, કોઈ જીતે જન્મે તારે ભગવાન જોવે, એ તો દ્રષ્ટા થઈને જીવ્યા કરે છે. આખી સૃષ્ટિને નચાવવા વાળો એ ભગવાન સમર્થ. આમ બધું પતી ગયા પછીથી, કારણ કે વચ્ચે મહાદેવજીને જે હૃદયની ભાવનાથી વ્યક્ત કરી દીધી, અને ફરી પાછા માને કથા કહે છે, શિવજી કહે છે કે તબ સુગ્રીવ અહી, પછી ભગવાને સુગ્રીવને આજ્ઞા આપી કે જા, જઈને જે કંઈ વિધિ વિધાન કરવાનું હોય, સંસ્કાર ઇત્યાદિ, એ જઈને વિધિ વિધાન પૂર્વક કરાવી દીધું ભગવાને. પછી ભગવાને લક્ષ્મણને સમજણ પાડી અને કહ્યું કે જા, હમણાં જઈને સુગ્રીવને જઈને રાજ આપી દે, એને કહ્યું પેલો વચગાળાનો, બજગાળા નો શાસક જેને એમ હા એટલે જઈને સુગ્રીવ ને રાજ આ રીતે આપી દો.
રઘુપતિ ચરણ નાહી કરી માથા,
કારણ ભગવાન ને તો વચન છે કે કોઈ પણ નગર કે ઘરમાં પ્રવેશ કરવાનો નહીં. લક્ષ્મણજીને માટે નથી, કારણ કે લક્ષ્મણજી તો સેવામાં આવ્યા છે. કોઈ ગામમાં નહીં જવાનું, કોઈ ઘરમાં નહીં જવાનું, 14 વર્ષ વનવાસમાં રહેવાનું, એટલે વનવાસનો શેર પણ ભંગ ન થાય. એટલા માટે ભગવાને પોતાના પ્રતિનિધિ તરીકે લક્ષ્મણજીને મોકલ્યા કે જાઓ અને રાજ તિલક કરી આવજો. અને
રઘુપતિ ચરણ નાહી કરી માથા,
લક્ષ્મણજી ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરીને ભગવાને જે કઈ કરવા ધારે છે, કરાવવા જે કઈ ધારે છે એ બધું ભગવાન કરાવે છે. ભગવાનની પ્રેરણાથી આ બધું આખી સૃષ્ટિ થઈ રહી છે. એટલે ચલે સકલ પ્રેરિત રઘુનાથ, ભગવાનની પ્રેરણાથી જે કઈ થઈ રહ્યું છે અને કરવા કરાવવા માટે ભગવાનની પ્રેરણામાંથી લક્ષ્મણ લઈને ચાલ્યા છે. લક્ષ્મણજીએ તરત જ કિષ્કિંધાના પ્રજાજનોને બોલાવી લીધા, જે બ્રાહ્મણો અને જે સમાજ હતો એ સૌ સમાજને પણ બોલાવી લીધો. હવે કહ્યું ને સબ કહા રામ કહા સમજાઈ, અનુજયી સમજણ પાડી, સમજણ પહેલી પાડી પડે, કઈ ઘૂંચ ઉભી ના થાય એટલા માટે કે જો આ પ્રમાણે કરવાનું છે જઈને. એટલે ભગવાને સ્પષ્ટ સમજણ આપી હતી, એટલે સુગ્રીવને રાજ આપ્યું સમજાવવાનું. આ આપ્યું કે રાજ તિલક અત્યારે કર્યો હંગામી તરીકે સુગ્રીવને રાજ આપવાનું, પણ પાછળ વારસદાર તરીકે અંગદ કહો યુવરાજ, અંગદ ને યુવરાજ તરીકે રાજ તિલક ત્યાં ને ત્યાં કરી દીધું કે આગળ પાછળ પાછી ભૂલ ના થઈ જાય, નહીં તો ભીષ્મ જેવી દશા થાય. શાંતનું શું થયું? ભીષ્મ પોતા એના તરીકે રાજ તિલક ના થવા દીધું, યુવરાજ તરીકે મત્સ્યગંધા ને કારણે એમ પાછું અહીંયા કઈક થઈ જાય તો. એટલે તુલસીદાસજી પણ સચેત છે.